આ સાતમા આલ્બમમાં છઠ્ઠી દ્રષ્ટિની ગાથા 8 અને 9 નું વિવરણ છે.
બીજા ઉપર આ પર આધીન છે, એટલે કોઈ દિવસે સુખ સાચું આપે. સાચું સુખ તો આ છે જ નહીં, એટલે માયાજાળને જે સાચું સુખ જે સમજે છે, સાચું જ્ઞાન જેને છે એ માયાજાળને ઓળખે, અને એટલે સંસારના સંસારની માયામાં ફસા થાય.
શું સાચું સમજે છે?
સાચું સુખ આત્મામાં છે, આત્મા અને એને સુખાભાસ માને છે. સંસારનો સુખ એ સુખાભાસ માને છે એટલે એને છોડી દે.
બરોબર. દરેકમાં ભેદ કરો. જે જાણે છે એ ઓળંગી જાય છે. કોણ જાણે છે, શું જાણે છે? હા, ગાથામાં બરોબર ધ્યાન આપો. જે અડોલ રહે છે અને ઓળંગી જાય છે, અડોલ રહે છે, જરાય ચલિત થતો નથી અને ઓળંગી જાય છે. કોણ ઓળંગી જાય છે? કોણ અડોલ રહે છે? જે ઝાંઝવાના જડને, એટલે જેને જે માયાને માયા રૂપે જ જાણે છે. સંસારનું સ્વરૂપ કેવું છે? ઝાંઝવાના જડ માયારૂપ છે. સંસારનું સુખ, સંસારની સામગ્રી, સંસારના સંયોગો બધા સુખદ લાગે, પરંતુ ખરેખર એનું સ્વરૂપ કેવું છે? સુખાભાસ માયા. માયાજાળ એટલે શું? માયાનો અર્થ શું? જે નથી એ સાચું લાગે. જાદુના ખેલમાં શું થાય? જે નથી આપણે દેખાને આપણને લાગે, પણ હોય એની માયાજાળ. માયાજાળ એટલે વાસ્તવિક પણ એ સ્થિતિ નથી. સ્ટેજ ઉપરથી હાથી ગુમ થઈ જાય, માયાનગરી ઊભી થઈ જાય, અનેક પ્રકારના ત્યાં ફળફળાદી પૈસાનો વરસાદ કરે, અનેક પ્રકારના દ્રશ્યો બતાવે, ને આમ જીવતે એમ જ મને કહો ખરેખર છે બધું. પણ જે જાણે છે એમાં એની ચિત્ત સ્થિતિ કેવી છે? અડોલ છે, એ એનાથી પ્રભાવિત થતો નથી. ગમે એટલું એ બતાવે, પણ જે જાણે છે સંસારના સાધનનું સ્વરૂપ, સંસારની સામગ્રીનું સ્વરૂપ જે જાણે છે, એને તરત ખ્યાલ છે, એની ચિત્તની સ્થિતિ અસ્થિર થતી નથી કે આ બધું માયાજાળ છે, બીજું કંઈ છે નહીં. આવું માયાજાળ સંગમ દેવે ભગવાન ઉપર કેટલી વાર કરી? 6 મહિના સુધી કરી. જુદી 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 માયાજાળ કરી. સુલસાને ભ્રમિત કરવા અંબળે માયાજાળ કરી. તો માયાજાળ જે જાણે છે એને ભ્રમ થતો નથી. ભ્રાંતિ કોને છે? જે માયાજાળને ઓળખી શકતો નથી, એને જે ખોટું છે એને સાચું માની લે છે. એની માન્યતા એટલી બધી દ્રઢ છે, જૂઠો અગ્નિ છે સ્ટેજ ઉપર તો એ પણ માને છે કે મને દજાડશે. જૂઠું પાણી છે રસ્તા ઉપર, પાણીનો આભાસ છે, એ આગળ વધતો નથી કે ના હું ડૂબી જઈશ, હમણાં પાણીના મોજા આવશે અને મને તરતા તો આવડતું નથી. તો અહીંયા ભ્રાંતિ. કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં શું કહ્યું? આત્મભ્રાંતિ સમરોગ નહીં. જગતમાં મોટામાં મોટી જીવને ભ્રાંતિ છે, એને ભ્રાંતિ છે. એક સત સ્વરૂપ છે, એક આભાસી સ્વરૂપ છે. એક સત સ્વરૂપ છે અને બીજું આભાસી છે. હવે પોતાના સંબંધમાં સત સ્વરૂપ શું અને આભાસી સ્વરૂપ શું? દેહ છે એ આભાસી સ્વરૂપ છે અને અંદર રહેલું ચૈતન્ય છે એ સત સ્વરૂપ છે. હવે જીવને શું છે? પોતા વિશેની, પોતાના અસ્તિત્વ વિશેની, પોતાના વ્યક્તિત્વ વિશેની, પોતાના જીવિતવ્ય વિશેની બધી જ એની શ્રદ્ધા આભાસી વ્યક્તિત્વમાં સ્થિત છે કે સત વ્યક્તિત્વમાં સ્થિત છે? આભાસીમાં. અહીંયા એ સરસ કહે છે કે કોણ આ પાર કરી શકશે? તો જે આભાસી સ્વરૂપમાં જ જેની શ્રદ્ધા દ્રઢ થઈ છે એ એને પાર કેવી રીતે કરી શકશે? એ કેવી રીતે ઓળંગી શકશે? એ તો બીએ છે. એ તો માનો કે શરીરને કંઈ થાય તો એ બીએ ઘમરી જઈશ, કેમ કે એનું પોતાનું અસ્તિત્વ કેની સાથે જોડી દીધું? શરીર સાથે. હું દુઃખી થઈ જઈશ, કેની સાથે જોડી દીધું? શરીર. સદા સંસારના સુખ સાથે, સંસારની સામગ્રી સાથે, સંસારના પદાર્થો સાથે, સંસારના સંબંધ સાથે, સંસારના સંયોગો સાથે, આમાં કંઈ વધઘટ થાય તો એને એમ થાય કે બધું મારું જ વધઘટ થઈ ગયો છે, આપણે તો ખલાસ થઈ ગયા. પણ ક્યાં ખલાસ થઈ ગયા? આપણે એવા ને એવા છે. એક કાંકરી ખરી, એક કાંકરી પણ ખરી, એવો ને એવો છે. જેથી તું સિદ્ધ થઈશ તેથી 100% સોનું છે. એમાં કંઈ મલિનતા, કંઈ ત્રુટિ, કંઈ અપૂર્ણતા, કંઈ ઉણપ, કંઈ હાનિ, કશું જ નથી. માયામય પાણીને આ આભાસ માત્ર છે એમ જે સમજે છે તે ઓળંગી જાય છે. જે માયાને સાચું માને છે તે આગળ વધી શકતા નથી. ડામાડોળ થઈ જાય છે, ભયભીત થઈ જાય છે, વિવળ થઈ જાય છે, અસ્થિર થઈ જાય છે. સેજ સંયોગોમાં બદલ થયો, સેજ સાધનોમાં બદલ થયો, સેજ પરિસ્થિતિમાં બદલ થયો, આ ડામાડોળ થઈ ગયો. એને સાચવવો ભારે, એને સંભાળવો ભારે. જલ્દી કરો, એનું આમ થઈ ગયું અને આમ થશે, એને એને જાળવો. અત્યારે એને સાચવવો પડશે. શું કામ સાચવવો પડશે? એને એને આ સમાચાર નહીં દેવાય, કારણ કે એ જાત ઉપર ઉભો રહી શકશે નહીં. હમણાં માનશે ઉલાટ્યું ખાવા. સ્વસ્થ નથી એ આ માયા છે, સંસારનું સ્વરૂપ. ઝાંઝવાના જળ છે, ગાંધર્વની નગરી છે, સંધ્યાના રંગ છે, આને બદલાતા વાર નથી. આ તો મેઘધનુષ છે, દેખાય છે. હમણાં જરા પાણી ગયું કે ખતમ. આવી ક્ષણભંગુરતા સંસારની, સંસારના સ્વરૂપની, પગલે પગલે આ સંસારનું સ્વરૂપ માયા જેવું છે. પ્રત્યેક વસ્તુ દેખાય છે, ખોટી છે. પ્રત્યેક વસ્તુ જે દેખાય છે તે ખોટી છે. અનેક બાબતમાં જીવને એમ થાય છે કે અમે ઘણા ભાગશાળી, જેને જે હોય તે, અમે ઘણા ભાગશાળી. એની દ્રષ્ટિ સાચી છે કે માયા છે? આભાસ છે કે સત છે? આ અભાસની અંદર જે છે એમાંથી પસાર કેવી રીતે થાય? એ આના મહિમા ગાવામાંથી, આના મલાવા કરવામાંથી નવરો થતો નથી, કેમ કે એને જે આભાસી છે એ એને વાસ્તવિક લાગે છે, અને જે વાસ્તવિક લાગે છે એનો મહિમા મોટો છે. એને તો એને તેમ થાય કે મારા જેવો જગતમાં કોઈ ભાગશાળી નથી. માયા પાણી રે જાણી તેહને, એટલું બધું આચાર્ય મહારાજ તો એટલું સરસ આમ કે, અરે ભાઈ, એનું આપણને આમાં આપ્યું છે યોગ દ્રષ્ટિ સમુચયનો શોખ, કે સંસારના સુખોને માયામય પાણી સમજતો જીવ ઉદ્વેગ પામ્યા વિના, ભય પામ્યા વિના, પાણીના મધ્યમાં થઈને જરા પણ વ્યાઘાત પામ્યા વિના જલ્દી જલ્દી ચાલ્યો જાય છે. વ્યાઘાત, એ પાણી કઈ ચડ ઉતર થાય છે કે આ તાઈ વ્યાઘાત તો એમ અટકતો નથી, એની પોતાની શ્રદ્ધા કઈ ચલિત થતી નથી, નિર્ભીક બનીને ચાલ્યો જાય છે. નિર્ભીક બની, કારણ કે એને આ સ્વરૂપ સંસારનું જે કંઈ પરિવર્તિત સ્વરૂપ છે એને શું જાણ્યું છે? માયા. સંપૂર્ણ સંસાર એ માયા છે. વેદાંતમાં એને અવિદ્યા કીધું છે, જૈનમાં અસત કહ્યું છે, સાંખ્ય દર્શનની અંદર માયા કીધું છે, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા કોઈ જગ્યાએ મિથ્યા કીધું છે. બધાના અભિપ્રાયમાં શબ્દો બદલાય છે, દર્શનકારોની ભાષા બદલાય છે. અધ્યાત્મ દર્શનના કોઈ મહર્ષિએ, કોઈ દાર્શનિકોએ કે કોઈ તત્વચિંતકોએ કે કોઈ જ્ઞાનીઓએ આ જગતને વાસ્તવિક કીધું નથી. આ જગતને વાસ્તવિક કહ્યું નથી. એનું ગમે તે સ્વરૂપ હોય, એટલે જૈન દર્શન બહુ સૂક્ષ્મ છે, એટલે તેને કહ્યું કે પૂતગલ રચના છે, જે કંઈ છે તે પૂતગલ જાળ તમાશા માયા ઇન્દ્રજાળ પૂતગલ જાળ તમાશા પૌદગલ રચના કારમેજી. આ જેવી ખબર પડી એટલે પેલું એને સમ્યક દર્શન થઈ ગયું કે શિવ ધર્મ મુક્તિનો માર્ગ એ સાચો છે. જે સાચું માને છે જગતને એ તો બીતો રહે છે, એ તો ડામાડોળ થઈ જાય છે, એ તો અસ્થિર થઈ જાય છે. હવે એ કેવી રીતે એમાંથી પાર થશે? એને એની નાવ પાર કરવી છે પણ તો ડામાડોળ, એ તો ભય મંડો ભયભીત થવા કે આહા આના મોજા ને હમણાં ઉછળશે ને હમણાં મને ઊંધે કાન નાખશે. સંસારના સ્વરૂપથી બીતો ફરે છે, આ ભયની અંદર છે. એ સંસારના સ્વરૂપમાં એને જ્ઞાનીઓએ સાત પ્રકારના ભય કીધા. આ ભવનો ભય, આવતા ભવનો ભય, પછી મૃત્યુનો ભય, રોગનો ભય, પીડાનો ભય, પરિગ્રહ રહેવાનો ભય, ઉપડી જવાનો ભય, રૂપનો બધા અકસ્માતનો ભય, આ બધા એને જુદા જુદા જેટલા સંસારના સ્વરૂપ સંજ્ઞા છે એટલા જ ભયના છે. એટલે ભર્તૃ હરતે કહ્યું કે સંસારનું કોઈ સ્વરૂપ એવું નથી કે જેની પાછળ ભય જોડાયેલો ન હોય. એને 17 પ્રકાર બતાવ્યા. ભાવના બોધમાં એ શ્લોક છે. એને કહ્યું કે તમે કાંઈ પણ સંસારનું કહો એટલે એની પાછળ હું તમને ભય કહું, એની પાછળ શું ભય છે. આને 17 બતાવીને કહેવું પડે કે વૈરાગ્ય સિવાય કાંઈ અભય છે? એકમાત્ર વૈરાગ્ય અભવ છે એટલે આ બધા થઈ ગયું. પરમ કૃપાળુદેવની શૈલી તો બાળકોને બાળાવ બોલ કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં લાવો, જે સુખ લાવવું એ લાવો, સંસારનું જે સુખ લાવવું એ લાવો. તું કહેશ ને એમ મેરી લક્કી લાવ, તારો લક્ક્યા જ બતાવ, એટલે તારો લક જે છે, તારું ભાગ્ય છે એ કેવી રીતે દુર્ભાગ્ય સાથે સંકળાયેલું છે, એ ભાગ્યમાં પણ દુર્ભાગ્યની છાયા કેવી રીતે છે, એ સુખ સાથે દુઃખ કેવી રીતે જોડાયેલું છે એ તને બતાવીએ કે જ્યાં સંયોગનું સુખ છે માટે વિયોગ તો છે. આ બતાવીને જ્ઞાનીઓ એને સુખાભાસ શબ્દ મૂક્યો, આભાસ છે. એટલે અહીંયા પહેલી ગાથાની અંદર બહુ સરસ કહ્યું છે કે કોણ તરી શકશે અને સાચી દ્રષ્ટિ શું. આ છઠ્ઠી દ્રષ્ટિમાં આવનાર જીવને સંસાર માયા પાણી લાગે છે. એટલે સંસારની પ્રતિકૂળ અવસ્થા કે બધી પાછો આપણે તો અડધું સમજશું ને અડધું આપણે સમજાય છે ખરું, પણ કેટલું સમજાય? અરે અરે એમાં કાંઈ હારા વાત નથી, લોલો કે તારે નથી એટલે તું બોલશ. જેને નથી બોલે અરે અરે એમાં શું પડ્યું, પણ ભાઈ તારે હોય તો ખબર પડે. પણ અહીંયા તો બહુ સાચી દ્રષ્ટિ છે કે સંસારનું સુખ એમાં માયા પાણી જાણી ગયા. આખું સંસારનું સ્વરૂપ માયા પાણી છે. આ એક અનુપ્રેક્ષા થાય, એક રટણ થાય, 12 ભાવનામાં આવે છે સંસાર ભાવના, એક ખબર પડે કે આ તો બધું કલ્પિત છે, અસત છે, આભાસ છે, વાસ્તવિક નથી. જેમ ઝાંઝવાનું જળ સાચું નથી, જેમ વાદળાઓનું નગર સાચું નથી, જેમ સંધ્યાના રંગ સાચા નથી, જેમ મેઘધનુષનું અસ્તિત્વ સાચું નથી, સસલાને શિંગડા ન હોય, આકાશમાં પુષ્પ નથી, એવી રીતે આની ક્યાંય ચલિત થતો નથી આ. અને જે ડગલે ને પગલે સંસારના સુખની અંદર પડ્યો છે, બીતો ફરે છે, આ ડગલું ડામાડોળ થયા કરે છે વારંવાર. આ મળ્યું તો મને સુખ મળ્યું, એથી અધિક મળે, એથી અધિક મળે, વળી જાળવી રાખું, આ કરું, તે કરું, કંઈક કરશે, પછી તો આની લપનો કોઈ. સંસારનો ગણિત પણ એન્ડલેસ છે, અંતહીન છે. સંસાર અંતહીન છે. જ્ઞાનીઓ કહ્યું કે અંતની વાતનો સંત વિના અંત પામી શકાતો નથી. આ અંત વિનાની વાત છે. આ તો કોઈ એમ કે હું આટલું કરી લઉં પછી આટલું કરી લઉં, આટલું ગોઠવી લઉં પછી આટલું ગોઠવી લઉં, કેદી પૂરું થશે કે તો. સંસારની ગોઠવણ તારીખ કેદી પૂરી થશે? અરે ભલભલા ચક્રવર્તીઓ તીર્થંકરો પણ સંસારને મૂકીને જાય લાગે કે આમાં આપણે પૂર્ણતા કરી શકીએ એમ, કારણ કે આભાસી છે, આ ખોટું છે. અને આ જીવ સંસારની વ્યવસ્થા ગોઠવવામાં પડ્યો છે અને એટલું પોતાને ડાયો માને છે કે આટલું કરી નાખું ને એટલે પાંચ વરવું દે પછી હામું જવું નહીં, આટલું એટલે દસ વરવું દે પછી વાંધો નહીં, આ આવતી પેઢીને કાંઈ પછી એની ચિંતા નહીં, આપણે ઘર હરખું કરી દીધું હોય ને તો કોઈને પછી કાંઈ વાંધો નહીં, રેવા દે, એક ધરતીકંપ આવશે ને તો તું ભેગો હોય જ. ભ્રાંતિમાં રહેવાની મજા આવે છે, ભ્રાંતિના સુખની પણ એક મીઠાશ આવે છે. જેમ ખરજવાની અંદર ખણતો હોય ને એના સુખની મીઠાશ આવે છે, પણ શરીરનો નાશ થતો હોય છે અને વેદના દ્રઢ થતી હોય છે. અને એને એ સુખ પછી જ્યારે ગતિમાં દુર્ગતિમાં જાય ને નરક ગતિમાં, તે દી અવધિ જ્ઞાન થાય પાછું. અને તે દી યાદ આવે કે શું કર્યું હતું. આપણે કેમ છઠ્ઠીના ધામણ યાદ આવી જવાના છે. જ્ઞાનીઓ કહે છે કે જ્ઞાનીના જ્ઞાનીઓની વાતને સમજો કલ્પનામાં રહ્યોમાં, પછી તો કોઈ પસ્તાવાનો પાર નહીં, કોઈ કારી ફાવશે નહીં. આઠમી ગાથામાં શું પૂર્વી બેન? કોણ તરે છે અને કોણ તરી શકતો નથી, તે એ દ્રષ્ટિ રે ભવસાગર તરે લહે. એ દ્રષ્ટિ ભવસાગરને તારે છે. બે દ્રષ્ટિ કીધી, એક છે ભોગ તત્વને, એ ભાઈ નવી ટળે. ભોગને જ તત્વ માનનાર જીવોને આ ભય ટળતો, સપ્ત ભયથી મુક્ત કોણ થાય, અભય કોણ થાય, અભયને પ્રાપ્ત કોણ થાય. નમો જીણાણમ જીવ, હે જીનેશ્વર તને નમસ્કાર તો એટલા માટે છે કે આ સંસારમાં તું અભય થયો, ભલ ભલાના પાણી છૂટી ગયા, બધા ભયભીત થઈને રહ્યા, પણ હે જીનેશ્વર તું તો સંસારમાં અભયપદને પામ્યો. એટલું જ નહીં પણ જગતના જીવોને પણ તે અભયપદ આપ્યું, કારણ કે ભોગ તત્વને તું જૂઠું માને. એટલે જે ભોગ તત્વને, ભોગને જ તત્વ માને કે આ દેહ મેળો છે માણસનો, ખાઉ પીઓને જલસા કરી લો, કાલ ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, મળ્યું છે ભોગવી લે, કોને ખબર આ મનુષ્ય દેહ છૂટી જશે, માટે ઋણમ કૃત્વા ઋતમ પીબે ભસ્મી ભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કૃત. આ ભસ્મીભૂત થનારો પંચ તત્વનો, પંચ દેશ પાંચ ધાતુનો બનેલો, એ ભસ્મીભૂત થશે પછી ક્યારે આવવાનો છે, માટે અત્યારે દેવું કરીને પણ ઘી પીઓ, ચૂકવનારો ચૂકવશે. પણ તું આ દ્રષ્ટિવાળા કહે છે ભોગને જ તત્વ માને છે કે જીવનમાં ભોગવવું, બસ મળ્યું છે તો ભોગવવું. પરમાત્માએ આપ્યું છે આ તો વળી આથું આગળ વધે, પરમાત્માએ આપ્યું છે એમાં એને ઈશ્વર મજા આવે. પછી આપણે કહે કે તને રોગ આવ્યો એ ભોગવને, તને રોગ આવ્યો અથવા ઉપાધિ આવી અને કંઈક ઘરની અંદર કોઈ વસ્તુનો વિયોગ થયો તો પરમાત્મા જ આપ્યું છે માનને, ત્યાં ગાળું દે. ન્યાય નથી ઘણું છે. ભોગ તત્વ, તત્વની દ્રષ્ટિ જેને તત્વ હોય તો પછી સર્વાંગે સંપૂર્ણપણે એ વાતને, આવા જીવોને સંસારનો ભય ટળતો, એ ક્યારેય અભયપદને પામતા, એ ક્યારેય નિર્ભીક રહેતા જ નથી. અને જે ભયમાં જીવે છે એને ભય વધારે ને વધારે પરાધીન બનાવે છે. જે ભયથી જ જીવે, આમ થશે તો આમ થશે તો આમ, એને એમ જ થયો બીજું કંઈ નહોતું, કારણ કે એનું માનસ જ ભયને ખેંચનારું છે. સંસારમાંથી ન હોય એની સિચ્યુએશનમાંથી ભયને ખેંચનારું છે, એનું માનસ જ નબળું છે, એ ભયને જ ખેંચશે. તો ભોગને તત્વ માનનારા જીવને ભય કોઈ દિવસ ટળતો નથી. પણ જે ભોગને જુઠ્ઠા સમજે છે, જ્ઞાની કહે છે જે ભોગને જુઠ્ઠા સમજે છે એવા યોગીઓ છે. તે આ દ્રષ્ટિ જો આવે તો એ ભવસાગરને તરી જાય છે. અહીંયા એટલી સરસ વાત મૂકી છે કે એણે કહ્યું કે આ દ્રષ્ટિ આવે તો આ છઠ્ઠી દ્રષ્ટિ કયા ગુણસ્થાનકમાં છે પુનિતાબેન? પાંચ છ ને સાત ત્રણેય ગુણસ્થાનક આમાં આવી ગયા છે. એટલે એમાં કહ્યું છે કે આ કાંતા દ્રષ્ટિમાં ધારણા અને તત્વ મીમાંસાના બળથી મોહનીય કર્મનો તીવ્ર ક્ષયોપશમ થાય છે અને અપ્રમત્તા જીવમાં આવે છે. પછી એ દેશવિરતી હોય કે જો સર્વવિરતી હોય તો બહુ શીઘ્ર ગતિથી આગળ વધે. સર્વવિરતી ખૂબ ઉલ્લાસપૂર્વક અને ભાવપૂર્વક, પણ દેશવિરતી હોય તો પણ એનું પરિણામ સાધુપણાનું જ છે. ગ્રહસ્થ હોય, શ્રાવક શ્રાવિકા હોય, દેશવિરતી હોય, પણ જો એને દ્રષ્ટિ જો આ હોય કે હું ભલે સંસારમાં છું પણ સંસાર સાચો નથી, હું પદાર્થોની વચ્ચે છું પણ પદાર્થનું સુખ સાચું નથી, ભોગ ઉપભોગની સામગ્રીઓ એ સુખનો માર્ગ નથી, આ બાબતમાં એને કોઈ જાતનું એ સંસારને માયાપાણી જાણે છે, એના જ્ઞાનમાં, એની શ્રદ્ધામાં, એની દ્રષ્ટિમાં કોઈ દોષ નથી. આ એની દ્રષ્ટિ છે. એને તત્વ મીમાંસાના કારણે એની ધારણા ખોટી નથી. પછી દેશવિરતિ છે કે સર્વવિરતિ છે? કે દેશવિરતિ છે એટલે સંસારમાં હજી સુખ છે માટે દેશવિરતિ છે? સમજી લઈઓ, કોઈ દેશવિરતિ છે તો એને સંસારમાં સુખ લાગે છે થોડુંક, એટલે દેશવિરતિ છે, ઉદય છે. ચોથે ગુણસ્થાને કે એ તો નક્કી થઈ ગયું એને કે આખી પૂતગલ જાડ છે. ચોથા ગુણસ્થાનકમાં એને નક્કી થઈ ગયું કે સંસારના આ તો બધા ભોગ કોઈ ભોગવવા જેવા નથી. ચોથા ગુણસ્થાનકની છેલ્લી ગાથાઓ આવીને અંશ હો ય ઈહા અવિનાશી પૂતગળ જાડ તમાસી રે ચિદાનંદ ઘન સુયસ વિલાસી કેમ હોય જગનો આસી રે. જ્યાં એને વેદ સંવેદ્ય પ્રગટ્યું છે, સંકિત પ્રગટ્યું છે, ત્યાં તો એ કહે છે ભોગો અસાર છે, તુચ્છ છે, અનર્થકારી છે, પાપ બંધનો હેતુ છે, નિશ્ચિત થઈ ગયો છે એને ક્યાંય અંશે પણ એની અંદર છે નહીં. એની આગળની ગાથામાં પણ કીધું ને, શીતળ ચંદનથી પણ ઉપન્યો અગ્નિ દહેજ મનને રે, ધર્મ જનિત પણ ભોગ અહીંયા તેમ લાગે અનિષ્ટ તે મનને. ધર્મથી ઉત્પન્ન થતું સુખ, પુણ્યથી ઉત્પન્ન થતું સુખ પણ એને અનિષ્ટ લાગે છે, એમાં પણ ઇષ્ટ બુદ્ધિ નથી. ચોથી ભૂમિકામાં, પાંચમી દ્રષ્ટિમાં જ્યાં સંકેત પ્રગટ્યું ત્યાં આ વાત સ્પષ્ટ આવી ગઈ, ભ્રાંતિ ગઈ અને આત્માની સ્વરૂપની પ્રાપ્તિ થઈ. તો ત્યાં એણે કહે છે કે દેશવિરતી કે સર્વવિરતીના ભેદ એ તો પછી ઉદયને આધીન છે, પણ જ્યાં સુધી એની પોતાની મનની કલ્પના છે, જે પોતાની ચિત્તની ધારણા છે, ધારણા તત્વ છે, ધારણા દ્રષ્ટિ યોગનું અંગ છે, એમાં શું છે? તો કે એમાં નિશ્ચિત છે કે સંસાર અસાર છે. ધર્મથી મળતું સુખ હોય પુણ્યોદયનું, એ સુખ જો સંસારના સ્વરૂપમાં હોય તો પણ ખોટું છે. આ વાત દેશી આખરી છે. હજી આપણે ઘણી વાર એવી પ્રકારનું મનમાં આવતું હોય કે આ સર્વવીરતીને દેશવીરતીને આપણે ભેદ કરીએ, અને સર્વવીરતી છે એટલે એને સંસાર સમજે. અરે સર્વવીરતી થયો હોય તો સાધન સામગ્રીમાં સુખની દ્રષ્ટિ હોઈ શકે છે. માટે સર્વવીરતી થયા પછી પણ સંસારનું પરિભ્રમણ ચાલુ રહે. દ્રષ્ટિ નથી બદલાણી, ધારણા ખોટી છે. સંયોગથી સુખ છે, સામગ્રીથી સુખ છે, સાધનથી સુખ છે, એવી અંતરમાં થોડી થોડી પણ ભ્રાંતિ એને હજુ વર્તે છે. એને માયામય જાણતો નથી. આ તો માયા છે, દ્રષ્ટિનો ભ્રમ છે, આ તો ભ્રમ છે. એટલે અહીંયા કહે છે કે ભોગને જ તત્વ માનનારો પુરુષ ભવો દધીને ઓળંગી શકતો નથી. આના પરિણામ તો સાધુતાના પરિણામ છે. આ દ્રષ્ટિના પ્રતાપે આ પરિણામ બદલાય છે, ઉત્તમ પરિણામો. અને પરિણામ જ્યારે બદલાય છે ત્યારે જ આ જીવ આસન્ન ભવી બને છે. એના પરિણામ બદલાય ગયા. એટલે કેટલાય આપણા કથાનકોની અંદર માત્ર સાધુઓના જ દ્રષ્ટાંત છે એવું નહીં, શ્રાવકોના અને શ્રાવિકાઓના પણ છે. એવા એવા અદ્ભુત દ્રષ્ટાંતો છે કે બંને પરમાર્થની દ્રષ્ટિએ આપણે પછી એમાં કોઈ ભેદ પાડી શકીએ નહીં. વ્યવહારની દ્રષ્ટિએ પાડી શકો કે એક સર્વવિરતિ છે, એક દેશવિરતિ છે, એક સાધુ પદમાં છે, એક ગ્રહસ્થી પદમાં છે. આ બધા ભેદ પાડી શકો જેટલા પાડવા એટલા. પણ પરિણામની ધારાએ પાલિતાણામાં સમવસણનું મંદિર છે અને એની અંદર ચાર પ્રકારના 27 ચિત્રપટ છે, સાધુઓના, સાધ્વીઓના, શ્રાવકોના અને શ્રાવિકાઓના. એ બધાની કથા અને બધાની સ્થિતિ વાંચજો અને એમાં કેનો ભેદ પાડવો, કોણ ઊંચો ને કોણ નીચો. સિચ્યુએશન જુદી જુદી છે, બધાની જુદી જુદી છે, પણ પરિણામ એક આવ્યું છે. એટલે ભાવદશા એક, એટલે કૃપાળુદેવે કહ્યું કે પરિણતિ એક હોય અને પરિણામ બીજા બે આવે એવું બને ન આવે. તો ઇલાચી પુત્ર હોય કે સુદર્શન શેઠ હોય, ભરત ચક્રવર્તી હોય, આવા બધા જે કંઈ શ્રાવક શ્રાવિકાઓ ભગવાનના માર્ગની અંદર આ ભેદ જે છે એ ભેદ પરિણામની અંદર નથી, કેમ કે પરિણતિમાં નથી. અને બંધ મોક્ષની વ્યવસ્થા જે શાસન છે વિતરાગનું, એ શાસનનો ન્યાય અટળ છે કે જેવા અધ્યવસાય એવો કર્મબંધ. તારી બહારની સ્થિતિ કેવી છે એના આધાર ઉપર કર્મબંધ પડતો નથી. એટલે એક ભોગ ભોગવતો નથી છતાં અનંતાનુબંધી બાંધે છે, અને એક ભોગ ભોગવે છે છતાં મહાનિર્જરા કરે છે. કૃપાળુદેવે લખ્યું મહાનિર્જરા કરે છે. તો એ જે શ્રેણી છે મુક્તિની, એટલે ક્ષપક શ્રેણી શરૂ થઈ જાય જીવનમાં અને હવે બંધ પડે નહીં, પણ ગુણ શ્રેણીએ ચડનારો જીવ એક કરોડોની એટલે અનંત કર્મોની કરોડ ખપાવે. એક એક ધ્યાનની એક એક પળમાં જ્ઞાન દશા જીવને આવ્યા પછી એના કર્મો કેવી રીતે તૂટે? તો કે અનંતકાળના કર્મો કેવી રીતે તૂટતા હશે? એટલે કૃપાળુદેવે કીધું કે ગણી ગણીને નાશ કરવાનો નથી, એક પરિણામ ઉપસ્થિત ઉત્પન્ન કરવાનું છે. આત્માનું એક પરિણામ જો ઉત્પન્ન થાય, એ શુદ્ધ પરિણામ, આ સત્ય દ્રષ્ટિનું પરિણામ, તત્વ પરિણામ ઉત્પન્ન થાય તો જીવ ક્યાં છે, કેવા સ્વરૂપમાં છે, રાજપુત્ર છે, રાજા છે, ચક્રવર્તી છે, દરિદ્રી છે, ગ્રહસ્થી છે, પુણ્યો શ્રાવક છે કે શ્રેણીક છે, આ કોઈ ભેદ છે નહીં. ત્યાં એ સુલસા અને ચંદ્રના ભેદ ક્યાં કરશો? ચંદ્રાબાઈ દીક્ષા લીધી, સુલસાબાઈ નો લીધી, શું ભેદ કરવા છે? પરિણામમાં ભેદ ન થાય. આ ભેદ છે એ અહીંયા સમજવાનો, આ દ્રષ્ટિ છઠ્ઠી દ્રષ્ટિ છે જે, તેમાં શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે. ભગવાનના શ્રુત ધર્મમાં તત્વની શ્રદ્ધા થઈ ગઈ પછી કર્મનો ઉદય તો ગૌણ છે, એ કંઈ પરિણામ બાંધી શકે નહીં. ઉદયથી પરિણામ બંધાતા નથી, ફરીથી પરિણામ ઉદયથી બંધાતા નથી, પણ પ્રાપ્ત ઉદયની અંદર જીવની પરિણતિ કેવી છે એનાથી પરિણામ બંધાય છે. કોઈને ઉદય હળવો હોય અને પરિણતિ જોરદાર હોય, અને કોઈને ઉદય અલ્પ હોય તો પણ પરિણામ એટલા બધા કરતો હોય તો ક્યાં બંધ ક્યાંથી પડે છે? આત્માનો વ્યાપાર શું છે? આત્માનો પરિણામ શું છે? નાની બાબતમાં હર્ષ વિષાદના પરિણામ અતિરેકની અંદર, હોય માડીને હોય માન, હે કામ ને આ બધા આમ કર્યું ને આખા જગતનું અનિષ્ટ ચિંતવન શરૂ કરી દે, આને કારણે આમ થયું ને આને કારણે આમ થયું ને બધા દુશ્મન જ મૂવા છે ને, આ સંસારમાં આપણું કર્યું તો કોઈને ગણ જ નથી ને, અમે તો કરી કરીને મરી ગયા, બસ બોલા કર, આ બધા અર્થ ધ્યાન છે. કાંઈ કોઈએ કર્યું, કાંઈ કોઈથી થતું, જે કાળે થવા કાળ થયા જ કરે છે. શાંતિથી બધું જેમ છે એમને સંભાવે પસાર કરવા દો, ઓળંગી જાઓ. આ સંસારની બધી જ પરિસ્થિતિ છે એને ઓળંગી જાઓ. અરે આખો સંસાર જૂઠો છે તો એની અંદર સાચું ને ખોટું શું? આખો સંસારનું સ્વરૂપ જૂઠ છે, ભ્રાંતિ છે, અસત છે, આભાસ છે, તો એની અંદર સાચું શું ને ખોટું શું એ શું કેવી રીતે નક્કી કરવું? ખોટામાં સાચું કેમ ગોતવું? અને આપણે એ ખોટામાં સાચાના આગ્રહ બંધાયેલા છે અને અમતા અમતા દુઃખી થઈએ. જો જીવની દ્રષ્ટિ બદલાઈ જાય, છઠ્ઠી દ્રષ્ટિ છે, જબરજસ્ત દ્રષ્ટિ, બરોબર ને? ખોટામાં સાચું કે હોય નહીં ને, બધું જ ખોટું છે તો હવે સાચું શું? જે આપણે સાચું માયનું આગ્રહથી એ પણ ખોટું જ છે, એમ નથી પાછું. એ તો ના વાંચો, મિથ્યામાં બધું મિથ્યા છે, ખોટામાં બધું ખોટું છે. એટલે તત્વની દ્રષ્ટિએ ભોગને જ જો તત્વ માને તો તત્વ દ્રષ્ટિ ખોટી થઈ ગઈ. ભોગોને સૌથી માયામય પાણીની ઉપમા વાળો સમજતો આત્મા એને ભોગવતા છતાં એમાં આસક્તિ પામતો નથી, અને ઓલો ન ભોગવતો હોય છતાં પણ એમાં આસક્તિના કારણે બંધાય છે, દ્રષ્ટિના કારણે બંધાય છે. આ દ્રષ્ટિ કે છે, પછી સર્વવીરતી ચારિત્ર હોય કે દેશવીરતી ચારિત્ર હોય, પણ શુદ્ધિ ઘણી છે, નિર્મળતા ઘણી છે દ્રષ્ટિની. આત્માનું વૈરાગ્યપૂર્ણ જ્ઞાન અને દર્શન તીવ્ર છે, એનું જ્ઞાન દર્શનની તીવ્રતા છે. ચારિત્રની અલ્પતા હશે તો અલ્પતા ઉદયને કારણે પણ હોઈ શકે છે. એ ઉદયને કારણે જે રહેલી અલ્પતા છે, ક્યાંક કોઈ પોતાના જીવનની અંદર પોતાને કરવાનો ઉદય હોય અને ક્યાંક કોઈમાં નિમિત્ત થવાનો ઉદય હોય, એને કારણે જીવ રોકાઈ રહ્યો હોય. એક તો પોતાના ભોગવવાના બાકી હોય અને બીજાને ભોગવવામાં પોતાને નિમિત્ત થવાનું છે, એને કારણે પણ અટકી ગયો હોય. આના લેખાજોખા જ્ઞાની સિવાય આપણે કરવા, વસ્તુને પકડી લેવી કે વૈરાગ્ય એ જ જીવનો મોક્ષમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. ધર્મનું સ્વરૂપ વૈરાગ્ય છે. પછી દેશવીરતી સર્વવીરતી એ વૈરાગ્યની બધી ક્રમિક અવસ્થાઓ છે. પણ શુદ્ધિમાં કોઈ જ્ઞાનીઓએ ભેદ કીધા, પછી શ્રાવિકા હોય કે શ્રાવક હોય, સાધુ હોય કે સાધ્વી હોય, જ્ઞાનની શુદ્ધિ અને નિર્મળતા, તત્વની શુદ્ધિ અને નિર્મળતા, આ દ્રષ્ટિ પર્યાપ્ત હોવી જોઈએ. એ આવી નિર્મળ દ્રષ્ટિ એક કાંતા દ્રષ્ટિ આપે છે. ઉત્કૃષ્ટ ભાવ્ય મૂક્યા છે કે એથી કરીને ગ્રહસ્થો પણ ભવસાગરને તરી ગયા છે. સાધુપણાનો માર્ગ એ રાજમાર્ગ છે, પણ સાધુપણું પણ પરિણતિના આધાર ઉપર છે. જો પરિણતિ નથી તો બાહ્ય સાધુપણું જીવને તારતું નથી. આ રીતે ખૂબ ઉત્કૃષ્ટ રીતે દ્રષ્ટિના મર્મને સમજવા પ્રયત્ન કરવો વિશેષ અવસર.